समय साथी पात्र म जीव मार्नु अधिकार એનો મથાળામાં એક શ્લોક હતો એનો એક આવાસ છે પેલા સમ્યક તત્વને પ્રદાન કરી કહ્યું હતું કે 14 નંબરની ગાથા જે ગઈ એમાં સમ્યક તત્વની પ્રધાનતાથી આત્માનો અનુભવ કેમ થાય એ વાત કરી હતી. હવે આ 15 નંબરની ગાથામાં જ્ઞાન ને મુક્ત કરી એટલે કે આત્મ જ્ઞાન ને મુક્ત કરી શાસ્ત્ર જ્ઞાન નહી પણ આત્માનું જ્ઞાન. હવે જ્ઞાન ને મુક્ત કરી કહે છે કે આ સુખ નહીં ના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ અર્થાત સ્વાનુભવ એ જ સમ્ય જ્ઞાન છે એમ હવે આ ગાથામાં આવવાનું છે. હવે આ અપૂર્વ ગાથા કહે છે જે પુરુષ છે આત્મા આત્મા એટલે આત્માને અપદ સ્પર્શ એટલે કર્મના સંબંધના બંધતી રહી અનાદિ અનંત આત્મા આ પ્રકારમાં કર્મની બંધથી રહી છે. કર્મનો બંધ આત્માને થયો નથી. વ્યવહાર દ્રષ્ટિ જોવામાં આવે તો આત્માને આ પ્રકારના સ્વરોનો સંબંધ બંધ એ ક્ષેત્ર આવતા સંબંધ બંધ છે. પણ એ જ વખતે એ બંધની અવસ્થાની ગણતા એના આત્માનો મૂળ સ્વભાવ એની સમીપે જોઈને જોવામાં આવે તો કોઈ પણ કાળે કોઈ પણ સમયે આત્માને આ પ્રકારના કર્મનો બંધ થયો નથી. અબદ્ધ છે બંધાવાનો સ્વભાવ નથી. જે આ પ્રકારના કર્મનો બંધ થાય છે સંબંધ થાય છે એ પરિણામની સાથે સંબંધ થાય છે. પરિણામની સાથે આ કર્મનો બંધ હોવા છતાં પણ એ પરિણામથી ભિન્ન આત્મા અંદરમાં દ્રવ્ય સામાન્ય જ્ઞાયક એની દ્રષ્ટિથી એ અપેક્ષાથી જોવામાં આવે તો એ આત્માને પોતાના આત્માને આ પ્રકારના કર્મનો બંધ સ્પર્શ થયો નથી. આત્મા અબદ્ધ સ્વભાવી છે અર્થાત આત્મા દ્રઢતા મુક્ત છે. અત્યારે પણ આ કર્મના બંધથી આત્મા રહી છે એટલે અબદ્ધ છે એટલે મુક્ત છે. દરેક આત્મા મુક્ત છે એવા આત્માનું જ્ઞાન થવું તેને ધર્મનિષ્ઠા કહેવામાં આવે છે. આવા આત્માને અનાદિકાળથી આજ સુધી આવો જે શુદ્ધ આત્મ કથન છે એને અંતર સ્વરૂપ થઈને એનું એને જ્ઞાન કર્યું નથી. જગતના જીવો આત્માનું ધ્યાન કરનારા તો ઘણા હોય છે. અન્ય મતી પણ આત્માનું ધ્યાન કરવા છે બોલે સ્વપતિ એટલે દિગમ્બરો પણ જન્મ દિગમ્બરો પણ આત્માનું ધ્યાન કરવા દે છે. ગુરુદેવ ના અનુયાયો પણ આત્માનું ચિંતન મનન ધ્યાન તો કરે છે, પણ ધ્યાન ની સફળતા થતી નથી. એ ધ્યાન નું પણ તમને થતું લાભ મેળવી તે આવતું નથી. એનું મૂળ કારણ શું છે? તે જે ધ્યાન નો વિષય છે, જે ધ્યાન છે તે પરિણામ છે, અને જે છે તે દ્રવ્ય છે. દ્રવ્ય સ્વભાવ જે શું પરમાત્મા છે તે ધ્યાન નું ધ્યેય છે. ધ્યાન તો નાશવાન છે, પણ ધ્યેય છે તે અવિનાશી છે. હવે ધર્મ ધ્યાન પ્રગટ થતું નથી, આત્માનું ચિંતન મનન કરવા દે છે, અને એમાં વિકલ્પ ની જા ઉભી થાય અને આત્મ ધ્યાન થાય. આત્મ એટલે તે દુઃખી થાય. આત્મા આત્માનું ચિંતન કરે અને આત્મવિચાર થાય, દુઃખ નો અભાવ થઈ અને આત્મિક સુખ પ્રગટ થતું નથી. એનું મૂળ કારણ હોય તો જ્ઞાન નો વિષય જે ધ્યેય, એટલે કે જેનું ધ્યાન કરવાનું છે, જેનું અવલંબન આશ્રય કરવાનું છે, એવો જે ધ્યેય બુદ્ધ જુદાત્મા એના સ્વરૂપ વિશે શું છે. એટલે ધ્યેયની ભૂલ છે માટે ધ્યાનની ભૂલ છે. ધ્યાન જવાબ આપતું નથી. આત્માનું ચિંતન કરવા જે છે, પણ આત્માનું ભરું શું એની ખબર ન હોય, એનો જ નિર્ણય ન હોય તો એ જ્ઞાન આત્મામાં લાવી શકતું નથી. એમ એને સંતોષ થાય કે પાંચ કલાક, અડધો કલાક, કલાક હું આત્માનું ચિંતન મનન ધ્યાન નિરંતર કરું છું, પણ એમાં એ આત્મા છેતરાય છે. જેમ કે જે ધ્યાન નો વિષય જે એટલે શુદ્ધ આત્મા એ શું છે એની કઈ ખબર નથી. એની માટે આચાર્ય ભગવાન એમ કે છે કે નવ તત્વમાં પ્રથમમાં પ્રથમ જીવ તત્વ ની ભૂલ કાઢવાની રીતે જીવ તત્વ ની ભૂલ થઈ જાય અને નવ તત્વ ની ભૂલ ભાંગી જાય એમ બનવાનું. તો અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે કે હે ભવ્ય આત્મા, તારો આત્મા અત્યારે આ પ્રકારના કર્મના સંબંધના બંધથી રહિત છે. એમ તો અત્યારે જ્ઞાન અને એવા આત્માનો નિર્ણય કરીને પછી એમાં ઉપયોગ લગાવ તો તને ધર્મ જ્ઞાન કદાચ હશે. પણ તું એવું માનતો તારા સંસારમાં એમ છે કે સંસારી જીવ તો આ કર્મના બંધવાઓ જ હોય, એ તો મોક્ષ થાય ત્યારે આ કર્મ અભાવ જ્ઞાન જયારે મોક્ષ થાય. યન થાય એટલે ચાર ઘાતી કર્મ જાય અને તીજ થાય એટલે બીજા અઘાતી કર્મ પછી જાય. એમ આ કર્મ નો અભાવ તો તીજ પરમાત્મા થાય ત્યારે અભાવ થાય. આચાર્ય ભગવાન કહે છે કે એમ નથી. અત્યારે હું સંસારમાં રહેતો છો, તને શુદ્ધ આત્માનો અનુભવ ભલે ન હો, પણ તારો શુદ્ધ આત્મા અત્યારે આ પ્રકારના કર્મને અડતો નથી, પડતો નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શી શકતું નથી. એવો આત્માનો લુખો સ્વભાવ છે કે જેને કર્મનો બંધ થયો નથી, થતો નથી, ઘટે નહીં.
એવા આત્માને તો અંતર્ધન મોક્ષ થઈ, પણ એને જો તો તમે સમજના કદાચ
થશે.
બીજો બોલ કે આત્મા અનન્ય છે, એટલે કે કર્મના સંબંધી નર નારસ આદિ અનેક પ્રકારની જે પર્યાયો દેખાય છે એ વ્યવહાર નીતિ જોવામાં આવે તો તે સાચી વાત છે, પણ એ કર્મના સંબંધી થયેલી નૈમિત નર નારસ આદિની અન્ય અનેરી અનેરી જે અવસ્થાઓ છે એને ગૌણ કરીને તારો ત્રિકાળ સામાન્ય સ્વભાવને પૂજો તો એ અન્ય અન્ય પણ અહુકાર અત્યાર ખોટી વાત છે. આત્મા અનન્ય ચૈતન્ય જ માત્ર જેનું આકાર છે, સ્વરૂપ છે, એવો છે અનાદ્યન. હવે એટલે કે ભગવાન આત્મા જે અભેદ છે એમાં ગુણ ભેદનો અભાવ છે. ગુણોનો અભાવ નથી, ગુણોનો તો સદભાવ છે, પણ ગુણ ના ભેદ નો અભાવ છે. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ આદિ ગુણો સુખથી ભરેલો છે. અનંત ગુણ નો પિંડ એવો ગુણી પરમાત્મા છે, પણ જો તું એમાં એમ લક્ષ કરીશ કે મારામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, પ્રભુત્વ શક્તિ છે, વિભુત્વ શક્તિ છે, આદિ આદિ એક એક શક્તિનો જો વિચાર કરીશ તો એ તો વિશેષ ગુણ ભેદનું લક્ષ કરતા તને વિકલ્પ ઉત્પન્ન થશે, એમાં નિર્વિકલ્પ શાંતિનો અનુભવ તને થશે. એ તારા ધ્યાનનું ધ્યેય નથી, એક એક ગુણ ધ્યાનનું ધ્યેય નથી, અને ગુણ ભેદનું લક્ષ એ પણ ધ્યાનનું ધ્યેય
નથી.
ત્યારે એ તો અનંત ગુણનો પ્રિન્સ અંગે ગુણ ભેદથી રહી, ગુણ ભેદથી મિલશે, ગુણો થી સાપેક્ષ છે આત્મા. આત્મા જ્ઞાન લક્ષણ ચારિત્ર ગુણો થી સાપેક્ષ, એટલે ગુણો થી થઈ છે, પણ ગુણ ભેદથી નિરપેક્ષ છે. એક એક ગુણ નો ભેદ કરતા તમે વિકલ્પથી ઉત્પત્તિ થશે, તમે નિર્વિકલ્પ આત્મા ની શાંતિ નો અનુભવ થશે નહીં. માટે એ ભેદ નો લક્ષ છોડી અને અનંત ગુણ નો ભેદ હવે સામાન્ય કેવું આત્મ મુક્તિ છે, એ અવિશેષણ ભેદ થી રહીત આત્મા આવે તથા ઉપલક્ષણ પીરિયડ જે કઈ શક્તિ ના અલભાવ પ્રતિ છે ઘટે વધે છે અનુગુણના કે જ્ઞાન દર્શન માં વિનાશિત થાય છે, જવા કરતા થાય છે, એ આત્માનું સ્વરૂપ અને સ્વભાવ નથી. આત્મા તો આત્માનો સ્વભાવ તો અચળ છે, ચળાચળથી રહીત પર્યાયમાં ચળાચળતા છે, પણ દ્રવ્ય સ્વભાવમાં ચળાચળતા નથી. સમુદ્રના મોજામાં વધઘટ દેખાય છે, પણ સમુદ્ર જે સ્થિર કહેવાની છે એમાં કોઈ પણ પ્રકારની વધઘટ નથી. એમ ભગવાન આત્માન એની પર્યાયમાં કાંઠા સૂચવતા એ પર્યાયમાં હિનાથી અવસ્થાઓ દેખાય છે. એ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ સ્થિતિ સત્ય છે, પણ કેવો એનું લક્ષ કરતા આત્માનું જ્ઞાન અને ભાન થઈ શકતું નથી. માટે એ વધઘટ વાળી અવસ્થાઓ જે થાય છે એને પણ ગૌણ કરીને એનું પણ લક્ષ છોડી અને જે નિત્ય સ્થિર એવો ભગવાન જે આત્મા છે એમાં કોઈ પણ પ્રકારની જરા કરતા કે વધઘટ થતી નથી, એવો જે શુદ્ધ આત્મા એને તો તારા ધ્યાનમાં ધ્યેય બનાવ. પછી આગળ થયું ભગવાન આત્મા છે એ નિધ્યાત્મના જે પરિણામ પર્યાયમાં દેખાય છે ભાવ કર્મ એનાથી આત્મા ગણે કા ભરી છે, વર્તમાનમાં જે તમે કયા કોટા થાય છે પર્યાયમાં બધા એ સ્થિતિ પર્યાયમાં ભલે હો પર્યાયમાં મિથ્યાત્વાદી ભાવ કર્મ ભલે હો પણ એનાથી આત્મા ત્રણેકા રહી છે. અત્યારે પણ ચારો આત્મા એ મિથ્યાદર્શી મિથ્યાજ્ઞાન મિથ્યાચારના નામથી અત્યારે રહી છે એવા શુદ્ધ આત્માનું તું જ્ઞાન કર તો તને આત્માની તાપી થશે. જેમ કપડું મલિન હોય એની અવસ્થામાં માટીના કણથી મલિનતા કપડાની અવસ્થામાં દેખાય છે, કપડાની અવસ્થામાં મલિનતા છે, પણ એ મલિન ભાવને ન જોતા કપડાના સામાન્ય સ્વભાવ તરફ જઈને જોવામાં આવે તો પરિણામમાં મલિનતા છે તે વખતે કપડું એકદમ 100% સ્વચ્છ અને શુદ્ધ છે. એ વખતે કપડાની અવસ્થા મલિન છે તે વખતે કપડું પણ છે. માતાએ પુત્રીને કહ્યું કે બેટા આ કપડું તો સફેદ જ દેખાય. ત્યારે પુત્રી કહે માતા આ કપડું તો ચોખ્ખું મલિન દેખાય છે, આમાં મલિન જ દેખાય છે, આમાં ક્યાંય મને સફેદ કપડું દેખાતું. ત્યારે માતા કહે છે કે બેટા તારી નજર જોવાની ને અમારી નજર જોવાની પણ ફેર છે, જોવા જોવામાં મોટો એ છે. અમે કપડાના સામાન્ય સ્વભાવને લક્ષમાં લઈને અત્યારે જોઈએ છીએ જયારે કપડું મળ્યું છે તું જયારે મળી ગયો ત્યારે હું ફટ જાઉં છું. ત્યારે પુત્રી વિચાર કરે છે કે માતા છે એ કઈ પુત્રીને ખોટી દિખાણ આપે
માતા ઉપર વિશ્વાસ હોય છે ત્યારે પુત્રી કહે છે મમ્મી માતાજી આપ કહો છો તેથી સફેદ હશે
પછી એમ કહ્યું કે આપ કહો છો તેથી સફેદ છે એ હું મારા બધા મનમાં લઉં છું, પણ મને જ્યાં સુધી સફેદ કપડાના દર્શન ન થાય ત્યાં સુધી મને પ્રતીકમાં એવા આવશે નહીં. મને અનુભવથી સિદ્ધ થાય ત્યારે માનું આપના કહેવાથી તો માનું છું, પણ એમાં મને નિસંગતા નથી આવતી. કેવળ આપના કહેવાથી મેં તમે જ માન્યું. પારથી મૂડી લઈને વ્યાજી લઈને વેપાર કરે તો એ તો ગમે ત્યારે ઉઘરાણ કરવા રકમ છે ને પારથી લીધેલી આપણ એ તો ગમે ત્યારે માંગવા આવે. એમ માતાજી તમે કહો છો તો હું માનું, પણ એ તો ઉકેલ લીધેલું હતું કે મારું જ્ઞાન એમાં ટકશે કદાચ આજે હું હા કરું છું, પણ કાલે મને એ જવા કરતા કેમ કે મને સફેદ કપડાના દર્શન થતા નથી. આપણે સફેદ કપડાના દર્શન થયા છે ને આપ સફેદ કહો તો ઠીક છે, પણ એવી રીતે મને જો પ્રત્યક્ષ સફેદ કપડા નો અનુભવ થાય તો હું માનું. ત્યાંથી બધા લોકો પાણીને સાબુને અને કપડાનો ભોગ અને પટ્ટી ગરાવીને સાબુ લગાવીને જો શ્રદ્ધા સાચી હોય તો એની પ્રોસેસ કરતા એને પ્રાપ્તિ થાય. ને શ્રદ્ધાનો કપડો લીધો પુત્રીએ પછી એને વિશ્વાસપૂર્વક એ ક્રિયા કરી તો મેલ નીકળી ગયો અને કપડું સફેદ કપડાની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારે એને હર્ષ નો પાર મળ્યો. તમે જે કહ્યું તું કપડું સફેદ, એ બરાબર મને જગત સફેદ અનુભવ થયો. પેલા મારી પરોક્ષ શ્રદ્ધા ને પરોક્ષ જ્ઞાન હતું. પેલા પરોક્ષ જ્ઞાન હતું આપણે કહેવાય, અને હવે તો કપડું સફેદ થઈ ગયું. 100% મને પ્રતીક માં આવી ગયું કે આપ પિતા સાથે પણ એની સાથે સાથે અમે એમ જાણ્યું છીએ કે તારો આત્મા એ આકાશી કસાયથી સજ્જન થઈ અને અત્યારે સુધી થાય, અને તારા આત્મા ને અત્યારે સુધી જોઈએ ત્યારે લાલચ શિષ્ય હોય તે એમ વિચારે કે ભલે મને શુદ્ધ આત્મા નું જ્ઞાન અને અનુભવ નથી, પણ જે અનુભવી પુરુષો છે અને જે સર્વમંત્રાલ પરમાત્મા છે અને આચાર્ય ભગવાન જેને સત્ય મહાવ્રત નું પાલન છે એ કઈ રીતો કહે માટે પ્રથમ આ કહો છો તો હું એમ શ્રદ્ધા કરું છું કે વર્તમાનમાં મળે પરિણામમાં રાજદેશમો હોય તો પણ એ પરિણામથી મારો આત્મા શુદ્ધ અને પવિત્ર છે. બરાબર આવું શીખે જોયું હૈયા હાથ કરીને ચાલો ત્યારે નહીં, પણ પછી અનુભવ કરીને એ પ્રસિદ્ધ કરે આત્મા એવા શિષ્યો જાતિ છે. ત્યારે શ્રી ગુરુ કહે છે કે જો તમે શ્રદ્ધામાં અમારી વાત આવી હોય તો હવે અમે કહીએ કે પ્રોસેસ કર, જેમ કપડામાં પાણી સાબુ નાખીને ધોતા થયું મળી ભાવનો જે અભાવશો અને સફેદ નો હાર ભાવશો સફેદ અવસ્થા સગરતા એમ કહે છે કે જો તારી પાસે જ્ઞાન નો આત્મા છે, હું છું ને હું રાગમય નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, એવો ભેદ જ્ઞાન નો તો દળ વિકલ્પ ભેદ જ્ઞાન નો ઉપરાંત અને પછી તું હું જ્ઞાન મળે છું, હું આનંદ મળે છું, રાગમય નથી, નથી નો વિકલ્પ નાસ્તી નો વિચાર થયું છે. તારો આત્મા જ્ઞાન ને આનંદ મળે છે એવો અસ્તિ નો તું વારંવાર વિચાર કર. વારંવાર વિચાર કરવાથી તમે કઈક એવો નિર્ણય શકે એવો અંદરમાં નિર્ણય થશે કે વાત સાચી કે વસ્તુ હોય સુધલો વસ્તુ કોઈ કાળે અશુદ્ધ ન હોય. જીવ તત્વ અશુદ્ધ ન હોય, જીવ તત્વ શુદ્ધ થાય, આત્મ તત્વ મળી નહીં થાય અને જીવ અને આત્મ એક નથી, આત્મ જીવ જીવ નહીં થાય. એટલે મલિનતા થી આત્મા વારંવાર સારા ઉપયોગ ને હું જ્ઞાન નહીં જ્ઞાન નહીં આત્મા છું, એવા જ્ઞાન મય આત્માનું જ્ઞાન અને આનંદમય આત્માનું તો અંતરમુખ થઈને જ્ઞાન કર. તો અમે કહ્યું છે એવો શુદ્ધ આત્મા તમે પ્રતીકમાં અનુભવમાં કરો પ્રકાર જયારે એને પ્રત્યક્ષ અનુભવ થયો આત્મા ને, ત્યારે એની શ્રદ્ધા નિધન થઈ. જેમ કે કોઈ એમ કહે કે સાકર ગળી જાય તો એમ માને કે ગળી જાય, પણ એ જ્યાં સુધી પ્રત્યક્ષ જીભ ઉપર ન મૂકે ત્યાં સુધી એને ખાતરી જથા, અને પછી એ સાકર ની શક્તિ જીભ ઉપર મૂકે અને સ્વાદ અનુભવ થાય. ભલે પછી એક હજાર માસ તો માને કે સાકર તો ખરીદી હોય, તો સાકર નો અનુભવી આમે હજાર માણસ છીએ તો કરે જેમ નથી પડતો. જે અનુભવ પેલા ચોકડી માંથી ગયું છે એમ માનતો હતો, સીધો કરી આ સીધો અનુભવી પુરુષો કહે છે કે ભગવાન આત્મા રાત્રિ છે. રાત ને આત્મા અડો નથી, રાત ને આતુરતા જે દુઃખ છે એ આત્મા ને સ્પર્શતો નથી, એનાથી ભગવાન આત્મા ભીન અસંયુક્ત છે એટલે ભીત છે. અને પછી ઉપયોગ આત્મા ને સન્મુખ લઈને જો પોતાની આત્મા નો અનુભવ એવો થશે એ વાત પાંચ બહુ થી કઈ. આ ધ્યેય ની ભૂલે ધ્યાન ની ભૂલ છે. નવ તત્વ જે પર્યાય રૂપ છે એની ભૂલ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ જીવ તત્વ કેવું છે એની ભૂલ રહી ગઈ. જીવ તત્વ અનાત્મજીવંત સિદ્ધ હોવા પોતે પોતાની લે પોતાને અશુદ્ધ માની લેતો છે. જીવ તત્વ ત્રણતા મુક્ત હોવા છતાં પોતે પોતાની લે પોતાને બંધારેલો માને છે, એ જીવ તત્વ સંબંધી ભૂલ. ભગવાન આત્મા રાગ થી ભિન્ન શુદ્ધ હોવા છતાં રાગ થી અનન્ય અભિન્ન અશુદ્ધ માને છે, એ જીવ તત્વ સંબંધે ભૂલ છે. ભગવાન આત્મા અકર્તા હોવા છતાં પણ પોતે પોતાની મેળે પર પદાર્થ નો ને પર ભાવ નો ને રાજાદી નો હું કરતા છું એમ માને છે, એ જ્ઞાતા માને કરતા જીવ સંબંધી હોય છે. ભગવાન આત્મા જ્ઞાન દર્શન થી વર્તમાન પરિપૂર્ણ છે, છતાં પોતે પોતાને અપૂર્ણ માને છે એ જીવ સંબંધે હોય છે. આ જીવ નો અધિકાર છે. સમજવાય સમજાય એવું છે, ન સમજાય એવી વાત. હા, અમે લખીએ છીએ અને કોઈ સમજશે નહીં એમ જાણીને આ શાસ્ત્ર લખાશે કે અમે જે લક્ષ્મી જીવો એને સમજનારા જીવો જરૂર પાડવાના, એમ સમજીને આ શાસ્ત્ર લખાવા નહીં સમજે એમ સમજીને આ શાસ્ત્ર લખવામાં આવ્યા. ભારે સમજાય પોતાનું રૂપ અને પોતાનું સ્વરૂપ સમજાય, બીજાની વાત સમજવી હોય તો કઠણ છે, પણ પોતાનું સ્વરૂપ સમજવું તો સુલભ છે. પોતાના ઘરમાં જાય તો કોઈ એમ નથી કેતો કે લે કરી આવું એ મૃદા લેવી પડે. ઘરમાં પોતાના ઘરમાં જાય અરવિંદભાઈ તમે તમારા ઘરમાં જાઓ સરેલા લ્યો છો, એ તો ઘરના રહ્યા જાય. બીજાને ઘરે જવાનું હોય તો જરા સકોડો માનવો પડે, ત્યારે ઓલા સાવ આવો કે આવું કામ આપે ત્યારે એવા એવા ભગવાન આત્મા પોતાનું ઘર કે વૈભવ થી ભરેલો પરમાત્મા બિરાજમાન એની સમીપે જઈને એનું શ્રદ્ધાનું કરવું એમાં કોઈ એને મળતર
કેતે
પરમાણુ ઉદય બાધક કરે એ બાય પ્રતિકૂળતા દેખી નથી બેનો રોગ કેન્સર નો હોય તો એને લખો
કેતે
અને એને શાસ્ત્ર નું જ્ઞાન ઓછું હોય કે ન હોય એ પણ અંદર જવામાં એને દર્શનું જે અંદર માં જવા માંગે છે એને કોઈ અવકાર
નથી
જે પરતરફ નો સન્મુખ ઉપયોગ છે એ ઉપયોગ ને અભક્ત પર સાત્મા નું દોગ જાણીને એની સન્મુખ ઉપયોગ થાય છે ત્યારે એ ઉપયોગ ને કોઈ અંદર માં જતા રોકનાર આ જગત માં
નથી
એવો પૂર્વે અપરાધ કરી આવ્યો છે તેથી એની વાણીનો યોગ પણ મળતો અને કદાચ વાણીનો યોગ મળી જાય વિચાર કરીને નિર્ણય કરવાનો ટાઈમ પણ એને મળતો
નથી
કદાચિત આ વાણીનો યોગ થાય તો સંતોષ આવી જાય કે અમને ગુરુ જેવા ગુરુ મળ્યા છે એટલે અમારો બહુ સમજો અને ભરોસે નહીં મોકતા એમ તો તીર્થંકર ભગવાન અને તો આ તમે મળ્યા એને તીર્થંકર ભગવાન મળતા જો મોક થાય તો મોક તો બધા થતો નથી માટે એ ભરોસો રાખીશમાં કે અમને આત્મજ્ઞાની ગુરુ મળ્યા છે સંગતના સંત માટે અમારો મોક થશે એમ ભરોસો રાખીશમાં જે જે આત્માનો ગુરુ કહે છે અમુક સ્પષ્ટતા એવા આત્માનું અંતર્ગમુખ થઈને એક વખત ઉપયોગ એમાં લગાવે તો એને સંદેહ જ્ઞાન મળે બીજો કોઈ પાઠ નથી હવે કે આ પાંચ ભાવો સ્વરૂપ એક આત્માની જે દેખે છે તે સર્વ ગુરુ શાસનને લેખે છે જેને આત્મા જાણ્યો તેને બધું જાણ્યું આખું ગુરુ શાસન જાણી લીધું શુદ્ધ આત્માનો જે અનુભવ છે તે જીવ શાસન છે આ જીવ શાસન ક્યાં રહેતો હોય છે જામનગર ના મંદિર માં જીવ શાસન રહેતો હોય છે સ્વાધ્યાય મંદિર માં રહેતો હશે આ સમંતા શાસન માં જીવ શાસન એટલે જીવ શાસન ક્યાં રીતે છે જીવ શાસન એટલે જે આત્મા ધર્મી ને પોતાના શુદ્ધાત્મા નો અનુભવ થયો પ્રત્યક્ષ એવા સમય દસુ નામ ચારિત્ર ના વિચરાતી જે પરિણામ પ્રગટતા એને જીન શાસન કહેવામાં આવે છે એટલે વિચરાતી પરિણામ નું નામ જીન શાસન છે શાસ્ત્ર નું નામ ને મંદિર નું નામ જીન શાસન નો વારસો પોતાના શુદ્ધાત્મા ના અનુભવ માં રહેલો છે એ પણ અજ્ઞાન છે જ્ઞાન નથી જે જે કારણ અત્યંત જ્ઞાન નું ભાવ સ્વભાવ છે બાળીને અત્યંત જે પણ બનતા ને કે જે આ જીવાણ છે શાસ્ત્ર શબ્દ શબ્દથી એ પાયો છે અને જે અનુભવ થયો તે અંતરંગમાં આત્માની અવસ્થામાં થાય છે, માટે તેને અભ્યંતર કરે. આ તો ભાગવતી સાક્ષી છે. એક હતો રાજા ને એક હતી રાણી. ધર્મ કથા આત્મકથા આત્માની કથા. અહિયાં સ્વરની કથા કરવાની સખત મનાય. આત્મકથા ત્યારે અનુભવ થાય કે અનુભવી દશાને અહીંયા ભગવાન જીનતા સમજાય છે કે જે બાળક કૃષ્ણ જનતા ભાવ જ્ઞાન ભાવું સ્પષ્ટ એટલે કર્મથી બંધાયેલો આત્મો નથી અને સ્પર્ધાનો નથી, અબધ છે, મુક્ત છે. પ્રાણતા પછી અગમ્યતા આ કર્મ ના સંબંધી લગ નારક આદિ જે પર્યાયો અન્ય થાય છે એ આત્મા તો નથી. આત્મા તો એવો છે દિવસ જે વર્તમાન અદગત પર્યાય માં થાય આત્મા નો સ્વભાવ નથી. ચરાચર સાથી આત્મા નો સ્વભાવ નથી. નિયત ચરાચર સાથી રહીત આત્મા નો સ્વભાવ છે. આત્મા એ છે એને પાંચ પ્રકારથી સમજાવે. આત્મા ના પાંચ પ્રકાર નથી, આત્મા તો એક જ પ્રકારે છે, પણ એને પાંચ પ્રકાર એ જોવે છે. બદસ્પત આદિ તો કહે છે કે એમાંથી આત્મા રહી એકાકાર એક રૂપ આત્મા છે. પાંચ ભાવો કેવો એક આત્મા એની અનુભૂતિ અનુભૂતિ એટલે સ્વાનુભવતા વચનાથી વિકલ્પાથી અને મનાથી એવી અંતઃસન્મુખ અતિન્દ્રિય જ્ઞાનની વ્યવસ્થા પ્રગટ થાય જેમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય એવા અનુભવ કથાને અનુભૂતિ સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. એ આનંદનો અનુભવ આવે એની અનુભૂતિ કહેવામાં આવે. રાજાનુભૂતિ થઈ અનંત આવતી પણ જ્ઞાનાનુભૂતિ ન થઈ અને હવે એ રાજાનુભૂતિ દુઃખાનુભૂતિ નો ભેદ થઈ અને આત્માનુભૂતિ થતા આનંદ નો અનુભવ આવે એવી કથાને ધર્મના અભિમાન કહેવામાં આવે. એ અનુભૂતિ જે નિશ્ચયથી ખરેખર સમસ્ત બધા પ્રકારનું જીન શાસ્ત્રની અનુભૂતિ છે. જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, કાંઈ બાકી રહ્યું બસ એટલો આત્મા જાણ્યો એમાં બધું જણાય છે. હા ભાઈ, સર્વ શાસ્ત્ર નું તાત્પર્ય વિદ્રાક્ત એ શાસ્ત્ર દ્વારા આત્મા નો અનુભવ કર્યો અને એ વિદ્રાક્તતા પ્રગટ થઈ તે જ ખરેખર જૈન ધર્મ છે. જૈન ધર્મ આત્માના પરિણામ નું નામ જૈન ધર્મ છે. જૈન ધર્મ ક્યાં છે? વાળામાં છે. જૈન ધર્મ એટલે કે આત્માના આશ્રય જે વિતરાગી પરિણામ પ્રગટ થાય, જેમાં મોહ રાગ દ્વેષનો અભાવ થઈને વિતરાગી રહેલા પ્રગટ થાય, એને જૈન ધર્મ કહેવામાં આવે. એ સમસ્ત ભિન્નતા કરી અનુભૂતિ છે. કારણ કે હવે કારણ આવે, બસ એટલો આત્માનો અનુભવ થયો તો બધું જેમ સાથે આવી ગયું, કઈ બાકી નહીં. તો કે ના, કઈ બાકી, જેમ બાકી લેવું એનું કારણ. કારણ કે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં. શાસ્ત્ર નું જ્ઞાન તે તો દ્રવ્ય સુખ છે. આ તો દ્રવ્ય સુખ નિમિત્ત પણ છે, પણ કેવો એની અભિમુખ થયેલો જે ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર એ પણ દ્રવ્યકૃત છે, એ ભાવકૃત નથી. જેવો ઇન્દ્રિય જ્ઞાન તેવો શબ્દ સૂત્ર દ્રવ્ય સૂત્રને પ્રસિદ્ધ કરે, અને જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ નથી કરતું તે જ્ઞાન દ્રવ્યકૃત છે, એ ભાવકૃત નથી. ઇન્દ્રિય જ્ઞાન એ પર પદાર્થને પ્રસિદ્ધ કરે, આત્માને પ્રસિદ્ધ કરવાની શક્તિ નિત્ય જ્ઞાનમાં નથી. હવે શાસ્ત્રને પ્રસિદ્ધ કરે કે આ પંદર તો પણ એ પરાવલંબી જ્ઞાન છે, એ વિજ્ઞાનના સમન્વયનું જ્ઞાન છે, આત્માના સમન્વયનું જ્ઞાન નથી. આત્મજ્ઞાન જે આત્માનું અતિન્દ્રિય જ્ઞાન થયું, જે અતિન્દ્રિય જ્ઞાન માં આત્માની પ્રસિદ્ધિ થઈ, જેવો આત્મા તેવો પોતાના અનુભવમાં અને શ્રદ્ધામાં આવ્યો, એવું જે અતિન્દ્રિય જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. આત્મા તો આત્મા જ છે, પણ આત્માનો અનુભવ થયો જે જ્ઞાનમાં, તે જ્ઞાન પણ આત્મા જ છે. ભેદને જોવામાં આવે તો પર્યાય છે, અભેદને જોવામાં આવે તો તે આત્મા જ છે. વ્યક્તિ જોવામાં આવે તો શુદ્ધ જ્ઞાન કહેવાય, પર્યાય કહેવાય, અને અભેદથી જોવામાં આવે તો એ આત્મા છે. કઈ આત્મા થી આત્મા ના પરિણામ જુદા નથી. શુદ્ધ જ્ઞાન પોતે શુદ્ધ જ્ઞાન હો હૃદયનું અનુભવ જ્ઞાન એ પોતે જ પર્યાય આત્મા જ્ઞાન. જેમ કે જ્ઞાનમાં આત્માની પ્રસિદ્ધિ થઈ, આત્મા જેવો જેવો અનાદિ કાળથી લક્ષ્મણ નહોતો આવ્યો, એવો આત્મા એવા આત્માના ભગવાનના દર્શન થયા, તો જે જ્ઞાનમાં પરમાત્મા નિજ પરમાત્માના દર્શન થયા એ જ્ઞાન પણ પોતે આત્મા પરમાત્મા છે. શુદ્ધ જ્ઞાન ની અનુભૂતિ કહી ને, એટલે જ્ઞાન ની અનુભૂતિ, જ્ઞાન નો અનુભવ, સ્વસંવેદન જ્ઞાન નું વેદન, જે જ્ઞાન નો અનાથનો અનંત નો સ્વાદ આવ્યો, એવું જે જ્ઞાન જેમાં આપો તાપનું વેદન ન હોય, જેમાં આત્મા અનંત મૂર્તિ છે એનું અવલંબન લેતા, જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એની સાથે સાથે અતિન્દ્રિય આનંદનો પણ સ્વાદ આવ્યો, એવું જે જ્ઞાન એની અનુભૂતિ કે આત્માની અનુભૂતિ છે. જ્ઞાનનો સ્વાદ એ જ આત્માનો સ્વાદ છે. જેમ કે આત્મા અનુમય છે તો અવસ્થામાં પણ આનંદ અનુભવ થયો, માટે એ જ્ઞાન પણ આત્મા છે. પરંતુ હવે જ્ઞાન હવે વિશે શરૂ થાય છે. અત્યાર સુધી તો આ ભૂમિકા પૂરો કલાક ચાલી. જેને જાણવો છે ને, જેને શ્રદ્ધામાં રહેવો છે ને, એનું જ્ઞાન પ્રથમ બનવાનું. તો કહે છે કે પ્રથમ જીવ તત્વ નું જ્ઞાન બધો કોલાહલ છોડીને એક છ મહિના ચૈતન્ય સ્વરૂપ આત્મા નું ઘોલન તો કર, તો તને આત્મા નો અનુભવ થશે. તો અંતર્મુખમાં પણ કદાચ તારો પ્રમાદ હોય વિશેષ તો વધારે ને વધારે છ મહિનાની મુદત નાખી. જ્યારે જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે. શું કે છે, અનાદિ કાળ નો અજ્ઞાની પ્રાણી હતો એને શ્રી ગુરુ મળ્યા, એને ભેદ જ્ઞાન થી શુદ્ધ આત્મા જેવો છે એવો નિર્ણય કર્યો. નિર્ણય કરી
ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર અટકી જાય છે. હું પર પદાર્થ નો કરતા છું એવી માન્યતા છોડીને પછી પર પદાર્થ નો હું જ્ઞાતા છું એવા ઇન્દ્રિય જ્ઞાન થી પણ વિમુક્ત થઈને આ પર પદાર્થ હું કરતો નથી, આ પર પદાર્થ મારા નથી, તેથી એમાં હું મોહ મમતા કરતો નથી, પણ પર પદાર્થ ને જાણું છું. પર પદાર્થ ને જાણવું એ તો આત્મા નો સ્વભાવ છે, એમાં કઈ દોષ લાગતો આચાર્ય ભગવાન કહે છે કે મોટો દોષ લાગે. કેમ કે વિશિષ્ટ જ્ઞાતાર જ્ઞાન નો આવિર્ભાવ થયો અને સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થયો, એટલે કે એકાંત પર સન્મુખ થયેલું ઇન્દ્રિય જ્ઞાન એને પર પદાર્થ ની પ્રસિદ્ધિ કરી અને એ ઇન્દ્રિય જ્ઞાન માં આત્મા ની પ્રસિદ્ધિ થઈ નહીં, માટે સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થયો. આત્મ સન્મુખ કહીએ કે જ્ઞાન થવું જોઈએ એ પ્રગટ ન થયું, પણ પરમપદાર્થ ની સન્મુખ થઈને ઇન્દ્રિય જ્ઞાન ની પ્રગટતા થઈ. એ ઇન્દ્રિય જ્ઞાન ની પ્રગટતા અનાદિ કાળ થી થઈ રહી છે, એને વિશેષ જ્ઞાતા જ્ઞાન નો આવિર્ભાવ કહેવામાં આવે છે. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, જ્ઞેયને પ્રસિદ્ધ કરતું જ્ઞાન, ખંડખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એમાં આત્મા નો અનુભવ થઈ શકતો નથી. ત્યારે શું કરવું કે પરનું કરતા પણ છોડીને પરને હું જાણું છું એ પણ એક વખત હું છોડી દે કે પર પદાર્થ પણ મને જણાતો નથી, મને જાણનાર જણાય છે, મને જ્ઞાન જણાય છે, મને સાંભળો જણાતો નથી, મને જ્ઞાન જણાય છે. અરે નારાયણ જણાય છે, ભગવાન આત્મા જણાય છે, એને એક વખત જાણનાર જણાય છે, પર જણાતું નથી. એમ જયારે પરને જાણવામાં ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ આવે, પરને જાણવાનો પ્રેમ છે તેમાં ઇન્દ્રિય જ્ઞાન ની પ્રગટતા થાય છે, અને પરને હું જાણતો નથી જાણનાર જણાય છે, તો એમાં ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર જે પરને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ થોડા ટાઈમ માટે અંતર્મુખ અટકી જાય અને ઇન્દ્રિય જ્ઞાન અટકતા અંતર્મુખ થઈ જાય. ઇન્દ્રિય જ્ઞાન નો પ્રગટ હોય ત્યારે સામાન્ય નો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાતા જ્ઞાન નો તિરોભાવ કહેવામાં એનો વિસ્તાર કરશે. હજી અત્યારે ભગવાન પહોંચે આ તો સુખાણમાં થોડું સંક્ષેપમાં કહે છે, એમ ગ્રીકમાં સમજાય એવું નથી. શું આવિર્ભાવ ને શું તિરોભાવ, કેટલાક શબ્દો પણ નવા કઈ પણ એમાં દાખલો આપશે સાચલો એટલે સમજાશે. પહેલાનો શબ્દ આવે ને ત્યારે અપરિચિત લાગે, પછી એ શબ્દ વારંવાર કાન ઉપર આવે તો અરે આ તો સાંભળેલો શબ્દ છે, એ શબ્દ નો પરિચય છે એને તો, પછી એને અપરિચિત ન લાગે. પણ ધર્મ સ્થાને કે ચડે કહી ને વેપાર માંથી નબળા થાય નહી. હા હા, અરે ભગવાન એક વખત તારા ભગવાન ની વાત છે સાંભળતો ખરો, આ ભગવાન ની કથા ચાલે છે, આ ભાગવત કથા છે, આ રાગ ની કથા નથી, આ શુદ્ધ આત્મા ની વાર્તા છે. એ છે તે સામાન્ય નો આવિર્ભાવ પ્રગટ કરું. સામાન્ય નો આવિર્ભાવ એટલે ત્રિકાળ સામાન્ય નહીં, પણ ત્રિકાળ સામાન્યને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની અવસ્થા જે છે એ જ્ઞાનની પર્યાયને સામાન્યનો આવિર્ભાવ એટલે પ્રગટપણું કહેવામાં આવે. જે અનંતકાળથી જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ નહોતું કરતું એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરીને જે પ્રગટ થયું તે જ્ઞાનની દશાને સામાન્યનો આવિર્ભાવ પ્રગટપણું કહેવામાં. અને જયારે એમ થાય કે ત્યારે તે વખતે અનાદિ ઈચ્છા શક્તિ જીવને પ્રથમ ઉત્તમ સંત્ર દર્શન થાય છે, ત્યારે જયારે સામાન્ય નો આવિર્ભાવ થાય છે ત્યારે વિશેષ જ્ઞાતા જ્ઞાન નો તિરોભાવ થાય, ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર ટકી જાય. પર પદાર્થ ની સન્મુખ થઈને જે ઇન્દ્રિય જ્ઞાન ખંડખંડ જ્ઞાન રાગ નિશ્ચિત જ્ઞાન જે ઉત્પન્ન થતું હતું એ જ્ઞાન નો ઉપયોગ બંધ થઈ જાય, ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થાય છે, પણ અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ પ્રગટ થઈને આત્માને પ્રતીત કરે છે. શબ્દો નવા હતા, અરવિંદભાઈ પણ સમજ્યો તો પડશે. વિરજી બાપા ના કુટુંબ તો એને સમજવું તો પડે કે નહીં? અમે વિરજી બાપાના પરિવારના છીએ, પણ હું વિરજી બાપાએ કહ્યું કહ્યું એમ તો કરો તો પરિવાર, બાકી પરિવાર કેનો? જે છે ત્યારે સામાન્યનો આવિર્ભાવ એટલે કે જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એ જાત્યાંતર થઈને એ મુક્ત હેતુ એને ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર થઈ જાય, એને વિશેષ જ્ઞાતા જ્ઞાન નો તિરોભાવ થયો કહેવામાં, એટલે અપ્રગટતા કે એ વખતે પ્રગટ થતો નથી. સામાન્ય જ્ઞાન ના આવિર્ભાવ એટલે કહે કોણ, અને વિશેષ નિરાકાર જ્ઞાન ના જ્ઞેયના સંબંધ વાળો કે ઇન્દ્રિય જ્ઞાન તે તિરોભાવ થાય છે, ટકી જાય છે. એ ઉપયોગમાં ભગવાન નાયક ના દર્શન થાય અને દેવગુરુ શાસ્ત્ર પણ ગણાય એમ ન બને. કેમ કે તંદુરસ્ત નો ઉપયોગ છે એ એક સમયમાં એક જ્ઞેયને ઉપયોગરૂપ જાણે, એક સમયમાં એક જ્ઞેયને ઉપયોગરૂપ જાણે, ત્યારે બીજા જ્ઞેયોને ઉપયોગરૂપ જાણવામાં આવતા નથી. બહાર જોઈ તો ગમે તેવા બંદૂકના ધડાકા ને ફડાકા થતા હોય પણ એ અંતરમાં મુક્તિ મારેલો આત્મા એ અવાજને સાંભળતો નથી. કેમ કે સાંભળવાની ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી ગયો છે, એને ગ્રહણ કરનારું ઇન્દ્રિય જ્ઞાન મરી ગયું છે. અપૂરો વાત સમય સાધની અંદર તેવી લાલ ભેવ ચંદરમાં જેમ જેમ ઊંડો વિચાર કરે એમ એમ એને આત્માની ગતિ દેખાય. એ સર્વજ્ઞ વિકાસ પરમાત્મા તારા કહેલા તત્વને જેમ જેમ હું ઊંડાણથી વિચાર કરું છું એમ મારા ચૈતન્યનો ચમત્કાર મને દેખાય. ઇન્દ્રિય જ્ઞાન એ જ્યાં સુધી અહીંયા નજર છે ત્યાં સુધી આત્મા નજરમાં આવતો નથી. આની નજર છોડે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર બંધ થઈ જાય છે અને નવું અતિન્દ્રિય જ્ઞાન અંદરમાં પ્રગટ થાય છે. એના દ્વારા આત્માનો આવિર્ભાવ પ્રગટતા થાય ત્યારે તે વખતે એ જ્ઞાન ઘડિયાળ ને જાણતો નથી. તોપ ના ધડાકા થાય, તોપ ના બોમ્બ ફાટતા હોય તો પણ કઈ કાઢ્યું તમે કે ના મને કઈ દીકરી પણ અનુભવ કરી શકે છે ને 80-90 વર્ષના માજી પણ ભણેલા ન હોય કઈ કરતા આવડતી ન હોય પણ હું જ્ઞાનમય છું. નરાગમય નથી એમ જ્ઞાનમય નું ઘૂંટણ કરતા એ જ્ઞાનમય છે ને જ્ઞાન ને પકડી એ અનુભવ કરી શકે એમાં શાસ્ત્ર જ્ઞાન ના ઉધાર જરૂર નથી. અહીંયા આચાર્ય ભગવાન કરુણા કરીને સમજાવે છે કે એક વખત હું આત્મા નો અનુભવ કરી લે તો આ ચાર ગતિ ના દુઃખ થી તું મુકાઈ જાય. જો આત્મા નો અનુભવ તે નક્યો અને અનુભવ વિના તું ગયો ગુરુદેવ ફરમાવતા હતા કે જે રીતે સડેલું તરણું ખડું ઉકેલું ભયું હોય ને વાવ અંતો મોટો આવે જબરજસ્ત અને વા 120 ડિગ્રી નો તાપ હોય ત્યાં એ કીડી મકોડા તરીકે જન્મ લે. માટે આ ચિંતામણિ જેવો એક દેહ મળ્યો છે મનુષ્યનો એમાં ચિંતામણિ પ્રાપ્ત કરવા જેવી છે. ચિંતામણિ રત્નાથમાં આવી જાય પછી કોઈ નિર્ધન રહીએ એમાં ભગવાન આત્માની સ્વભાવ છે એનો એક વખત લક્ષ કરીને અનુભવ તું કર તો અલ્પકાળમાં તારી મુક્તિ બંધન થી મુકાઈ જાય. પરંતુ અનુભવ જ્ઞાન ના અનુભવ થી જયારે જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવે જ્ઞાન માત્ર હો જ્ઞેય માત્ર નહીં પેલા જ્ઞેય નો અનુભવ હતો એટલે જ્ઞેય ની સન્મુખ થયેલું જે જ્ઞાન એ ખરેખર સ્વર્ગ નહીં છે એ જ્ઞાન છે તે સ્વર્ગ નહીં છે. આ તો પરસે છે પણ આને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન કે પર નહીં છે એ પર નહીં નો જ્ઞાનમાં સાદ આવતો તો એ છૂટી જાય છે ને આત્માનો સ્વાદ એને આવે છે વખત થઈ ગયો.